ആകാശവാണി അഹമ്മദാബാദ് വഡോദര. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી ત્રણ દિવસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે ગરમીમાંથી આંશિક રાહતની શક્યતા. આજથી માછીમારોને દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ. દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના મૃતકોના પરિવારોને 1 કરોડ 1 લાખ રૂપિયાની સરકારી સહાય ચૂકવાઈ. ઇજાગ્રસ્તોને રાજકોટમાં સારવાર અપાઈ રહી છે. ગાંધીનગરના દહેગામ, ચિલોડા અને કલોલના કોલેરાગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં તંત્રની અસરકારક કામગીરી. અધિકારીઓએ પહોંચીને કોલેરાને ડામવાના પ્રયાસ આદર્યા. અને પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના વિરાર વૈતરણા રેલવે સ્ટેશન વચ્ચે પુલની કામગીરીને કારણે બ્લોક થતા અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેનો 25 થી 50 મિનિટ મોડી દોડી રહી છે. સમાચાર વિગતવાર. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કેટલાક સ્થળોએ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આજથી ગરમ વાતાવરણમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 3 જૂન સુધી કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધૂળની આંધી ફૂંકાવાની અને એ વખતે પવનની ગતિ અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના દર્શાવી છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાત નજીકના અરબી સમુદ્રમાં આજે પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની, તેમજ 2 અને 3 જૂનના રોજ સંબંધિત વિસ્તારમાં પવનની ગતિ વધીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાની સંભાવના દર્શાવી છે. દરમિયાન હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે, ત્યારે દરિયો તોફાની થવાની સંભાવના પગલે આજથી માછીમારોને દરિયામાં માછીમારી કરવા જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. 1 જૂનથી 31 જુલાઈ સુધી હવે માછીમારો બોટ લઈને દરિયામાં માછીમારી કરવા નહીં જઈ શકે. માછીમારોની સલામતીને કારણે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર આ નિર્ણય લેવાયો છે. માછીમારોએ પોતાની બોટોને જેટી ઉપર લઈ જવાની શરૂઆત કરી દીધી છે. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં ઉત્તરપ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢની 1 એમ કુલ 57 સંસદીય ક્ષેત્રમાં મતદાન થશે. આ ઉપરાંત ઓડિશા વિધાનસભાની બાકીની 42 બેઠકો માટે પણ મતદાન શરૂ થયું છે. ચૂંટણી પંચ દ્વારા સરળ અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 10,09,000 જેટલા મતદાન અધિકારીઓ 1.9 લાખ મતદાન મથકો પર ફરજ બજાવી રહ્યા છે. 7મા તબક્કા માટે 10,06,00,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અંતિમ તબક્કો શાસક અને વિરોધ પક્ષો બંને માટે ખૂબ મહત્વનો છે. આજે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ, અભિનેત્રી કંગના રાણાવત, અભિનેતા રવિ કિશન, કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને વિક્રમાદિત્ય સિંહ, આરજેડી નેતા મીસા ભારતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીનું ભાવિ ઈવીએમમાં બંધ થશે. 7મા તબક્કા માટે વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાનો અંત આવશે. અત્યાર સુધીમાં 446 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. 4 જૂને પરિણામ જાહેર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પૂજા કરી ધ્વજ પૂજા કરી હતી. સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે ગૃહમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી. તેઓ પરિવાર સાથે સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ તરત જ તેમણે સોમનાથ મહાદેવને શિષ્ય ઝુકાવ્યું હતું. રાજકોટમાં 25મી મેના રોજ નાના મવા વિસ્તાર ખાતે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મૃત્યુ પામનારના પરિવારજનોને તાત્કાલિક સહાય ચૂકવવા સરકારે આદેશ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી આ ગ્રાન્ટમાંથી અસરગ્રસ્તોને સત્વરે ચૂકવણી કરવા આદેશ આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત 3 દિવસમાં મૃતકોના પરિવારજનોને 1 કરોડ 1 લાખ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી હતી. બેંક અને પરિવારજનોના સહયોગથી આ સહાય ચૂકવવામાં આવી હતી. આ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને ગિરિરાજ હોસ્પિટલ ખાતે પહોંચતા કરી તેઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. જે પીડિતો અન્ય રાજ્યોના હતા તેઓના સંબંધીઓ માટે તાત્કાલિક ટિકિટો બુક કરાવી યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં અવસાન પામનાર વ્યક્તિની અંતિમ વિધિ સહિતની કાર્યવાહી માટે 1-1 નાયબ મામલતદારની નિમણૂક કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા, શિહોલી મોટી ઉપરાંત રામદેવપુરાવાસ, કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ મળ્યા હતા. આ અંગેની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધા હતા. કલોલ અને ગાંધીનગરના પ્રાંત ઓફિસરોને તાત્કાલિક આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા આદેશ આપ્યા હતા, જેના પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાંત ઓફિસર ઉપરાંત સંબંધિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ આરોગ્ય અધિકારીની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ હતી. તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી આરંભી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં આ રોગચાળા સંદર્ભે રાખવાની સાવચેતી અંગે લોકોને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા. કોલેરા વધુ ન ફેલાય તે માટે આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પીવાના શુદ્ધ પાણીનો ઉપયોગ અને જરૂર પડે ઉકાળેલું પાણી પીવા લોકોને સમજાવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીની મતગણતરી આગામી 4 જૂનના રોજ યોજાશે. આ અંગે તાપી સેવા સદન ખાતે ગઈકાલે મતગણતરીની રૂપરેખા આપવા માટે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી.
તારીખ 4/6/24 રોજ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે 23 બારડોલી લોકસભાની મતગણતરી શરૂ થનાર છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. કુલ 13,27,628 મતોની ગણતરી થનાર છે તથા 15,700 પોસ્ટલ બેલેટ, જેમાં 98 ઈવીએમના ટેબલ્સ હશે તથા 28 પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગના ટેબલ હશે. 19 થી લઈને 38 એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે 37 રાઉન્ડ સુધી મતગણતરી ચાલુ રહેનાર છે. કુલ 1716 કર્મચારી ફરજ પર હશે.
પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના વિરાર વૈતરણા સેક્શન વચ્ચે પુલની કામગીરી ચાલી રહી છે, જેને કારણે અમદાવાદ મુંબઈ રેલ માર્ગ પર દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે 13 જેટલી ટ્રેનો મોડી દોડશે, જેમાં લોકશક્તિ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ, ગુજરાત મેલ, વેરાવળ પુણે એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનો 25 થી લઈને 50 મિનિટ સુધી મોડી દોડી રહી છે. તાપીમાં એક જ દિવસમાં 2 અલગ અલગ અકસ્માતમાં 3ના મોત નિપજ્યા હતા. બંને અકસ્માત ઉચ્છલ નિર્જર હાઇવે પર સર્જાયા હતા. મોડી સાંજે રૂમકી તળાવ નજીક 2 બાઇકો સામસામે અથડાતા 2 બાઇક સવારના મોત નિપજ્યા હતા, જ્યારે 1ને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડાંગ જિલ્લામાં ડાંગ સ્વરાજ આશ્રમ આહવા તેમજ ગાઢવી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક સમર યોગા કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 190 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં બાળકોને યોગાસન, આસન, પ્રાણાયામ, ધ્યાન, ભગવદ્ ગીતાના શ્લોક તેમજ વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોને આદર્શ દિનચર્યા વિશેની સમજણ પણ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 થી 15 વર્ષની વયજૂથના બાળકો માટે સમગ્ર રાજ્યમાં 200 જેટલા નિઃશુલ્ક સમર યોગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પાટણ સમર સાયન્સ કેમ્પ પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા 3 દિવસીય સમર સાયન્સ કેમ્પનું ગઈકાલે સમાપન થયું હતું. આ કેમ્પમાં 7 જિલ્લાની 29 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સમર સાયન્સ કેમ્પમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક ચર્ચા, વર્કશોપ અને પ્રવૃત્તિઓ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી 3 દિવસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે ગરમીમાં આંશિક રાહતની શક્યતા. અને આજથી માછીમારોને દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ. દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે 31મી જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.